ભેદ માટેનું અપૂરકર. ગ્રંથિ ભેદ તરફ જવું અને ગ્રંથિ ભેદ કરવું આત્મવિકાસના આરોહણના ક્રમ માટેનો આરોહણ એટલે ઉપર ચડવું. તો એના કેટલા પગથિયા? 14. તો 14 પગથિયા છે. તો પહેલું પગથિયું ખરું ને, સપાટ ઉપર હોય પછી પહેલું પગથિયું આવે ને, એ પગથિયાને આપણે કયું ગુણસ્થાન કીધું? મિથ્યાત્વ. તો મિથ્યાત્વ ગુણસ્થાનક, પેલા ગુણસ્થાનકમાં જીવ આવ્યો છે, જીવ પેલા ગુણસ્થાનક. અત્યાર સુધી બધા શું કહે કે બધા પેલા ગુણસ્થાનકમાં છે. તો સપાટી ઉપર રહેલા જીવો એ પણ સમાન અને પેલું પગથિયું ચડ્યો છે એ સમાન. એટલે એ સમજવાનું છે કે અહીંયા વાત કરે છે કે જીવ પહેલી દ્રષ્ટિમાં, મિત્રા દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે ત્યારે એ પહેલા ગુણસ્થાનકે વાસ્તવિક પણ આવે છે. કૃપાળુ દેવે પણ એ પાછળ આપણને ઉપદેશમાં આપ્યું છે કે ગુણસ્થાનક છે એ તો ગુણને આશ્રયને ગુણસ્થાનક છે. ગુણ ન હોય તો ગુણસ્થાનક છે નું. હવે આપણે કઈક મિથ્યાત્વ એ ગુણ છે, તો કે મિથ્યાત્વ એ ગુણ નથી, પણ મિથ્યાત્વ એ ગુણ નથી એવી સમજ છે. ગાઢ મિથ્યાત્વમાં રહેલા જીવોને તો એને સંસાર સિવાય બીજી કોઈ સમજ જ નથી. ત્યારે પહેલા ગુણસ્થાનકમાં આવનાર જીવોને સંસાર એ સુખનું કારણ નથી, અને સંસારનો ઉચ્છેદ એ જ વાસ્તવિક સુખનું કારણ છે. એટલે એને મોક્ષ સાથે મૈત્રી થાય છે, એટલે મિત્રા દ્રષ્ટિ થઈ. અને મિત્રા દ્રષ્ટિ થઈ મોક્ષ સાથે જોડાવવું છે તો સંસારના જે કારણો છે એ કારણો પ્રત્યે અરુચિ થાય છે, ધર્મ પ્રત્યે પ્રેમ થાય. તો અધર્મ પ્રત્યે દ્વેષ થાય કે નહીં? એમ ગુણો પ્રત્યે રાગ થાય, તો દોષ પ્રત્યે દ્વેષ થાય. જીવની પ્રાથમિક ભૂમિકા છે આ. પછી સંભાવની ભૂમિકાનું મૂલ્યાંકન ન કરવું, પછી વળી આપણે એમ કે દોષ થાય આમ તેમ, એ માત્ર માથાકૂટમાં પડશો નહીં ક્યાંય. જે જીવ પેલા ગુણસ્થાનકે છે એને અહીંયા ધર્મ પ્રત્યે રાગ થાય છે. અત્યાર સુધી દ્વેષ હતો, અત્યાર સુધી ખેદ હતો, એની બદલે હવે ઉલ્લાસ થયો. ઓગ દ્રષ્ટિમાં પણ જીવ ધર્મ કરતો હતો, નહોતો કરતો એવું વાત કહેતા જ નથી કોઈ જ્ઞાની. ઓગ દ્રષ્ટિમાં પણ જીવ ધર્મ કરતો હતો, અજ્ઞાન અવસ્થામાં પણ જીવ ધર્મ કરતો. પણ ઓગ ધર્મ એટલે ગતાનુગતિક ધર્મ, પૂર્વાનું પૂર્વ ધર્મ, લોક સંજ્ઞાનો ધર્મ, કુળ ધર્મ, એ જે હોય કર્યા કરે, અને એમાં ઘણું ઘણું કરે. ક્યાં સુધી કરે? શાસ્ત્ર વાંચન કરે, જીન દીક્ષા લે, આચાર્યપણું પણ પામે, ઉપદેશ પણ આપે. જ્ઞાનીઓએ તો કહ્યું છે કે મેરુ પર્વત જેટલા રજોહરણ અને મુપત્તિના ઢગલા થયા છતાં પણ જીવ કંઈ પામ્યો શું કામ? જે પેલા ગુણસ્થાનકમાં નથી. ગુણસ્થાનકમાં ગુણ હોય તો ગુણસ્થાનકમાં આવે ને, કે ગુણ વિના ગુણસ્થાનકમાં આવે. તો શરૂઆતની તો જીવની અવસ્થા એવી છે, સપાટી ઉપર છે. અને એ જીવને કહ્યું છે કે હે પ્રભુ, હે પ્રભુ શું કહું? દીનાનાથ દયાળ, હું તો દોષ અનંત. જ્યાં સુધી હું દોષનું ભાજન છું, ભાજન છું, પેલી દ્રષ્ટિ વાળો જીવ શેનું ભાજન છે? ગુણનું ભાજન. મિથ્યાત્વમાં હોવા છતાં એ ગુણનું ભજન છે, એ વાત પકડાય છે? સદગુરુના યોગથી, સંસાર પ્રત્યેના કંઈક પ્રકારના અભાવથી એનામાં મોક્ષ તરફનો, ધર્મ તરફનો સ્નેહ પ્રગટે ગયો. ધર્મ તરફનો સ્નેહ પ્રગટે, એનામાં ગુણ પ્રગટે કે દોષ પ્રગટે? તો સર્વ જીવો પ્રત્યે દયા પ્રગટે કે હિંસા પ્રગટે? તો અંશે પણ પંચ મહાવ્રત ન પાડે, પણ અંશે પણ એ વ્રત નિયમ આવે, એ બધી ક્રિયાઓ આવે, એ શુદ્ધ પ્રણામ આવે, જિનેશ્વરને પ્રણામ કરે, ભાવાચાર્યની વયાવચ કરે, અનુકંપાનું દાન કરે, આ બધા જે એનામાં છે, આ ગુણ છે કે દોષ છે? અને આ જીવ છે કઈ સ્થાને? મિથ્યાત્વ. પણ ભાજન શેનું થયું? હવે ગુણનું થયું. દોષમાંથી જીવ ગુણ તરફ એની પ્રગતિ થઈ, અને ગુણને આશ્રયને જ ગુણસ્થાનક છે. એટલે જીવ ગુણસ્થાનકમાં આવ્યો એટલે એક પગથિયું ચડ્યો. જીવ ગુણસ્થાનકમાં આવ્યો એટલે, અને ગુણો છે એ આત્માના કે શરીરના? દેહના ગુણોની વાત કરી છે કે આત્માની? આત્માની. આ બધા ગુણોને ભાવધારા સાથે સંબંધ છે, જીવના ભાવ કેવા છે, તો આ ગુણ આવે. તો એ જે આત્માનો ભાવ એનો થયો, એટલે એનું ઝાંખું ઝાંખું પણ એનામાંથી આત્મ તત્વ હવે પ્રકાશિત થવા માંડ્યું, ઉજાગર થયું. માટે એને પેલા ગુણસ્થાનક એટલે પ્રગતિ કીધી જ્ઞાની હોય. અને આ જે એને ચરમાવર્તમાં આવ્યો, એને આ એનો ભાવમલ છે, એ ક્ષીણ થવાનું આ લક્ષણ છે. ગુણોનું પ્રગટીકરણ એ ભાવમલ ક્ષીણ થવાનું લક્ષણ. અને ભાવમલ ક્ષીણ થાય તો જ જીવમાં તથા ભવ્યતાનું પ્રગટીકરણ થાય. ભાવમલ જો ક્ષીણ ન થાય ને ચરમાવર્તમાં આવ્યો, ગુણોનું ભાજન ન થયું, અને નદી પાષાણ ન્યાય મુજબ પથ્થર ઘસાતો ઘસાતો નદીમાં વર્ષો સુધી ઘસાયો એટલે ગોળ મટોળ થઈ ગયો, એમ આ જીવ સંસારમાં ફરતો 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 મનુષ્ય ભાવમાં આવી ગયો, ચરમાવર્તમાં આવી ગયો. કર્મોની સ્થિતિ એની ઓછી થઈ ગઈ, પણ છતાં મોક્ષગામી છે, મોક્ષનો પથિક છે. શા માટે નથી? હજુ ગુણોનું ભાજન થયું નથી. એને મોક્ષ પ્રત્યે મૈત્રી થઈ, જીવો પ્રત્યે દયા આવી નથી. એને આ સુખનો માર્ગ સંસાર નહીં, પણ સંસારથી કંઈક જુદું છે. શું છે હજી એને સમજવાનું બાકી છે. પણ મનમાં એને આ પ્રકારનો એ જીવને ભાવ થાય છે, હળુકર્મી જીવ થયો છે, અથડાતો કૂટાતો પીટાતો રીબાતો, એ રોતો કકડતો, પણ સંસારમાંથી નિગોદમાંથી નીકળી 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 નીકળીને સ્થાવરપણાને પામ્યો, બે ઇન્દ્રિયપણાને પામ્યો, તે ઇન્દ્રિયપણાને પામ્યો, ચાર ઇન્દ્રિય વડો થયો, પાંચ ઇન્દ્રિય વડો થયો, એમ કરતાં કરતાં મનુષ્ય જન્મમાં આવ્યો. અને મનુષ્ય જન્મની અંદર કે આર્યાવર્તમાં કે કેવું સારા સંસ્કારો મળી ગયા, એ ઉત્તમ નિયત નિમિત્તના સંયોગમાં આવીને એને એમ થયું કે સંસારનો માર્ગ એ સુખનો માર્ગ નથી. જે ક્રિયા અત્યાર સુધી કરતો હતો માણસ, જે કોઈ કુળમાં જન્મે એ કુળનું ધર્મ તો પાડે છે, પણ એ કંઈ કુળનો ધર્મ છે એ એના આત્મવિકાસનું કારણ બની શકે નહીં. હવે એની દ્રષ્ટિ બદલાઈ ગઈ, એટલે અહીંયા કહે છે કે એમાંથી એને ભાવમલ છે એ ક્ષીણ થવા માંડ્યા, અને ગુણોનું પ્રગટીકરણ થવા લાગ્યું. દ્રષ્ટિ બદલાઈ ગઈ, અને જ્ઞાની પુરુષોએ કહ્યું કે એને યોગ થયો એ અવંચક યોગ થયો. અવંચક યોગના કારણે એને હવે યોગના બીજ મળ્યા. યોગના બીજ કેવા મળ્યા? તો કે સાધુને પણ સિદ્ધ દશા પ્રાપ્ત કરવામાં જે બીજ હોય એ જ બીજ આને જાત એક છે. જાત એક છે. સાધુની ઉત્કૃષ્ટ અવસ્થામાં છે, આને બિલકુલ આંશિક છે, પણ બીજની જાતમાં કઈ ફેર નથી. એટલે જ્ઞાનીઓએ બીજને કેવા બીજ કીધા? અવંધ્ય. બોલ ને, અવંધ્ય બીજ. એવું બીજ કે જે બીજનું રોપણ કર્યા પછી એનામાં ફળ આવ્યા વિના રહે જ નહીં, એ ફળીભૂત થયા વિના રહે નહીં. આ યોગના બીજ, અવંધ્ય બીજ એને પહેલી દ્રષ્ટિમાં મળે, આ મિથ્યાત્વ ગુણસ્થાનક પહેલી દ્રષ્ટિ એમાં એને મોક્ષના અવંધ્ય બીજ મળે કે જેમાંથી ઉત્તરોત્તર ક્રમે કરીને જીવ વિકાસના માર્ગે જાય તો એને મોક્ષની પ્રાપ્તિ થાય, થાયને એવું આ અવંચક યોગ. એટલે કે અવંચક એટલે જેનાથી છેતરાય, છેતરે નહીં એવો, છેતરે નહીં જેમ છે તેમ બતાવે. તો એવા ગુરુ, એ ગુરુની એવી ભક્તિ અને એના આધાર ઉપર એવું ફળ. તો યોગાવંચક સદગુરુનો યોગ, ક્રિયાવંચક એની બધી જ ક્રિયાઓ હવે શુદ્ધ થાય છે આત્માને લક્ષે, અને ફળાવંચક એનું ફળ એ જ આવે છે જે આવવું જોઈએ. અવંધ્ય બીજ, આ બીજ રૂપાઈ ગયું. અવંચક યોગ એ બીજ છે, એમાંથી મોક્ષના બીજ, મુક્તિના બીજ એને મળ્યા. આ બીજડા મળી ગયા, મુક્તિના બીજડા મળી ગયા. જો હવે આ જીવાની અંદર આગળ વધે તો એ વધતો વધતો જો તથા ભવ્યતાનો પરિપાક કરે અને ગ્રંથિ ભેદ કરે તો એનું ચરમાવર્ત છે એ અચરમા ચરમ ચરમાવર્તમાં જાય. ચરમ ચરમાવર્ત એટલે છેલ્લું ચરમ આવર્ત. પુદ્ગલ પરાવર્તનના કેટલા આવર્ત છે? અનંત. એમાં જીવની અનંત અવસરપેણી અને અનંત ઉત્સર્પેણી, એટલો કાળ જાય ત્યારે એક પુદ્ગલ પરાવર્તન કહેવાય. એવા અનંત પુદ્ગલ પરાવર્તનમાં ભમતો ભમતો આ જીવ હવે કયા આવર્તમાં આવ્યો? છેલ્લા. અને એમાં ગ્રંથિ ભેદની નજીક આવી ગયો. અનાદિ કાળની જે કષાયની ગ્રંથિ છે, જે કર્મનું કારણ છે, એ કર્મનું કારણ ભેદવા માટે જે અપૂર્વ કરણ, અતુલનીય સાહસ આજ સુધી ક્યારે એણે કર્યું? ધર્મની ક્રિયાઓ ઘણી કરી, વ્યવહાર ધર્મ ઘણો કર્યો, બાહ્ય ધર્મના જે કંઈ કહીએ આચારો બહુ પાડ્યા, પણ અંતરથી આ સાહસ ગ્રંથિ ભેદ કસાઈની ગાંઠોને છેદી નાખવાની એ થઈ, મોહનીયની ગાંઠને તોડવાનું જે પરાક્રમ કરવાનું છે એ થયું. એ આ ગુણસ્થાનકમાં એ જીવ એની નજીક આવે, હજી કરતો નથી, હજી કરતો નથી. કેટલી વાર આવીને જીવની યાત્રાની અંદરની આ વાત સમજાય છે કે જેમ આ જીવે અનંત પરિભ્રમણ કર્યા, ચારે ગતિમાં ખૂબ રખડ્યો, એમ જ્ઞાની પુરુષ કહે છે કે તું અનંતી વાર આ ચરમાવર્તમાં આવીને પાછો ગયો છું. ચરમાવર્તમાં નો આવ્યો હોય ને રખડતો હોય તો ભાઈ ના જ કરે, એનો તો કોઈ હિસાબ જ નથી. પણ અહીંયા તો વાત એ છે કે અરે જીવ, ચરમાવર્તમાં આવ્યા પછી તું કોઈ એવી તથા ભવ્યતા કાળલબ્ધિ એવી પ્રાપ્ત થઈ કે 70 કોડા કોડી કર્મનો ભાર હતો એમાંથી 69 તો ઘટી ગયો એમ ને, કાંઈ તે હજી કર્યું નથી, કોને ખબર શું કર્યું, એની અમારી પાસે હિસાબ કિતાબ છે? એના પુરુષાર્થના કોઈ આચાર ધર્મ છે નહીં કે જીવ એ 1 કોડા કોડીમાં કેમ આવ્યો? તો જ્ઞાનીએ શબ્દ વાપર્યો નિયતિ. સમજાય છે નિયતિ શબ્દ? કે સાહેબ એને શું કર્યું, નિગોદમાંથી નીકળીને એ અહીંયા મનુષ્ય ભવ સુધી પહોંચ્યો, આ એને એ ધર્મનું સ્વરૂપ શું, એનું એને શું કર્યું? અમે તો આટલું બધું કરીએ છીએ, એક ઇન્દ્રિયમાં જીવે શું કર્યું, બે ઇન્દ્રિયમાં કર્યું, ત્રણ ઇન્દ્રિયમાં શું કર્યું, સ્થાવરમાં શું કર્યું, વાયુકાયમાં શું કર્યું, અગ્નિકાયમાં શું કર્યું, આ જીવે શું કર્યું? અને એને 69 કોડા કોડી કર્મો જે છે એનો બંધ તૂટી ગયો અને 1 કોડા કોડીથી અંદર આવી ગયો. જ્ઞાની એને છાપ મારી કે તું ચરમાવર્તમાં, હવે જો ચરમાવર્તમાં આવ્યા પછી તથા ભવ્યતાને જો જરા યોગના બીજ પકડી લઈશ અને પુરુષાર્થ કરીશ તો ગ્રંથિ ભેદ થતા કયા પ્રદેશમાં પ્રવેશ થશે? અર્ધ ચરમાવર્ત, જ્યાંથી પાછો ફરી શકાતો. ચરમાવર્તમાંથી અનંતમાં જવાય, પણ અર્ધ ચરમાવર્તમાં આવ્યા પછી હવે જીવની પાછી યાત્રા શરૂ થઈ શકે. અર્ધ ચરમાવર્ત સંકિત જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ગ્રંથિ ભેદ થાય છે અને કષાયનું અનંતાનુમંદીની જે અવસ્થા છે એ જ્યારે તૂટે છે, જીવ અપુનર્ભવ થાય છે. અપુનર્ભવી એટલે ફરીથી એવું 70 કોડા કોડી ઉત્કૃષ્ટ દશાનું કર્મ હવે બાંધી શકે એમ નથી, એટલે હદ સુધી ભાવમલ એનો ક્ષીણ થઈ ગયો છે કે હવે ધારે તો એ 70 કોડા કોડીનું કર્મબંધ બાંધી શકે. આટલો ઉજળો થયો છે, આટલો નિર્મળ થયો છે, આટલો જીવ હળુકર્મી થયો છે. આ જીવ જો ગ્રંથિભેદ કરે તો કે છે તું ચર્માવર્તમાં તો કોઈ કારણે આવ્યો, પણ તું હવે અપૂર્વકરણ કર અને અર્ધ ચર્માવર્તમાં આવ. અર્ધ ચર્માવર્તમાં આવ્યા પછી તારી યાત્રા સંકેત ચાલુ રહ્યો તો કેટલા ભવ? 15. અને કદાચ ન ચાલુ રહ્યું તો અર્ધ પુદ્ગલ પરાવર્તન ચર્માવર્ત, અર્ધ ચર્માવર્ત. હવે તારી સંસારની યાત્રા એથી આગળ વધી શકે એમ. જીવને મોક્ષનો પથિકનું લેબલ મારે છે. હવે આ પથિક ચાલે નહીં તો ઊભો રહેશે, પણ ચાલશે ત્યારે ક્યાં જશે? મોક્ષ તરફ જશે. દિશા નક્કી થઈ ગઈ, એની દિશા ગતિ કેટલી આવે એ હવેની વાત છે. ધીમે જાય, વાર લાગે, બેસી જાય, પણ જો ઊંધો થઈ જાય પછી ઊભો થાય મંડે હાલવા કઈ બાજુ, તો એ ચર્માવર્તમાંથી અચર્માવર્તમાં જાય. જો અપૂર્વકરણ ન કરી શકે તો, ગ્રંથિભેદ ન થાય તો, ભાવમલ ક્ષીણ ન થાય તો, તથા ભવિતવ્યતા ન વધે તો, આ પહેલી દ્રષ્ટિની અંદર આવેલા જીવ એના જે કાંઈ અહીંયા બધા લક્ષણ કીધા છે, જગતના સર્વ જીવો પ્રત્યે આપણે એમ થાય કે આપણે પહેલી દ્રષ્ટિમાં આવી જ જાય, ગમે એમ કરીને આવી જ ગયા છે, ચિંતા નહીં કરવાની. જે ન આવ્યો નહીં એ બેસી ન શકે. પહેલી દ્રષ્ટિમાં જે જીવ ન આવ્યો હોય એ આ વાતને સાંભળી જ ન શકે, કેમ કે આ વાત સંસારને વધારનારી નથી, તેનાથી સંભળાય જ નહીં. ઊભો થઈને હલતો થાય કે આમાં કઈ વાતમાં માલ નથી. કેમ શું થયું? સર્વ જીવો પ્રત્યે, હવે એના લક્ષણો આ ગુણ પકડી લેવાના, કે સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ, મંદ પ્રકાશ વાળો પણ બોધ જ્ઞાન દશા. હવે દશા આપણા વિચારમાં થોડોક જ્ઞાનનો અંશ ખરો કે નહીં, કે સંપૂર્ણ અજ્ઞાન છે? થોડોક જ્ઞાનનો અંશ ખરો ને? બીજા વિચારે છે ને આપણે વિચારીએ છીએ એમાં ફરક પડે છે કે નહીં? બીજા સંસારના પ્રસંગમાં કંઈક મજા આવી ગઈ, આપણે એમ કે નહીં કે બધું બરોબર છે, પણ ભાઈ આ ખોટું. જો આ જે છે આ સુખનું કારણ નથી. યથાશક્તિ એ વ્રતને નિયમમાં આવે છે, એ યથાશક્તિ એટલે ભલે એને આવી ઈચ્છા થાય કે નહીં કે હું આવું વ્રત લઉં તો સારું, આ ચાતુર્માસ આવ્યું જરાક આપણે નિયમમાં આવીએ, આ પર્યુષણ છે જરા આપણે નિયમમાં આવીએ, આ મોટી તિથિઓ છે તો જરા આપણે વ્રત નિયમ કરીએ, આ કાંઈ હોળીના વગેરેના પર્વો છે તો આપણે થોડો કંઈક આહાર ઉપરનો રસાસ્વાદનો ત્યાગ વગેરે કરી, આ ઈચ્છા થઈ કે નહીં? આ ભવાભિનંદીને શું કામ થાય આ ઈચ્છા? એ કઈ શું કરું છું? ખાવ પીર મજા કરો. તો એને હિંસા, જૂઠ, ચોરી, અભ્રમ અને પરિગ્રહ, આ પાંચેય પ્રકારના મહાદૂષણ જે છે એ મહાદૂષણની સામે એને આવા નિયમો આવે છે કે હવે વગર જો તે હિંસા ન કરવી તો યત્ન કરે કે નહીં? એ જતા હોય તેમ કે ભાઈ ઉભા રહેજો, જરા ધીમે ચાલજો, અહીંયા કીડી બહુ ઉભરાઈ ગઈ છે. આ શું આવ્યું એના જીવનમાં? યત્ન આવે કે નહીં? હવે એ માળવાનું શરૂ કરે, માકડ દેખો જ મારી નાખે, ચપ્પલ કાઢી ન કરે, પાણી ઢોળતા હોય ખબર પડે કે ઓહો જીવો છે તો અટકી જાય, ચૂલો પ્રગટાવે ને જીવે કે ઓહો જીવો છે, પૂંજણીથી જરા યત્ન કરે, યત્નનો ગુણ આવે. ભલે અહિંસક નથી થયો, મહાવીર જેટલો અહિંસક નથી થયો, પણ અંશ તો એ જ છે. મહાવીરને જેમ સર્વ જીવો પ્રત્યેનો પ્રેમ છે એવો જ પ્રેમ હવે આને જે સૂક્ષ્મ નથી દેખાતા પણ સ્થૂળ દેખાય છે તેના પર એવો જ પ્રેમ છે. એટલે કોઈ જીવનો વધ, કોઈની હિંસા હવે કરી શકતો નથી. ધર્મ અનુષ્ઠાનમાં ખેદ હતો એનો ત્યાગ થાય છે અદ્વેષ ગુણની પ્રાપ્તિ. પહેલા તો એ ધર્મ કરતો પણ કંટાળી જાય, આ ક્યાં આજે 14 આવી, આ ક્યાં પર્યુષણ આવ્યા, ભરી 8 દેવ દીની ભરી કળાકોળ, યાત્રા કરતો હોય, યાત્રાએ જાય, વયાવચ કરે, ભક્તિ કરે, અનેક પ્રકારની પૂજા વગેરે, ધર્મના જે જે આચાર છે એમાં ખેદ નહીં, ઉત્સાહ. અને હવે એને યોગ બીજ શું થયા? તો વિતરાગ પરમાત્માને વિશે કુશળચિત્ત, જીનેસુ કુશળચિત્તમ, એમ હરિભદ્રાચાર્યજી બહુ સરસ વાક્ય મૂકે છે. એની પહેલા વહેલા દેવ તરીકેની દ્રષ્ટિ, દેવની ઓળખાણ શું, સાચા દેવ કોણ? વિતરાગ. જે વિતરાગ છે એ જ સાચો દેવ છે, બસ. બાકીના ઘણા દેવ વિશે એને ઘણું સાંભળ્યું છે, અને ઘણા ચમત્કારીના પરચા વિશે બધી કથાઓ બધી સાંભળી છે, પણ એની શ્રદ્ધા ક્યાં છે? હવે કુશળચિત્ત એનું, વિતરાગ જેવો કોઈ દેવ નહીં. નહીં ત્રાતા, નહીં ત્રાતા, નહીં ત્રાતા જગત રે, વિતરાગ સમો દેવો ન ભૂતો ન. અરે આ લોકની અંદર વિતરાગ જેવો કોઈ દેવ થશે નહીં. આવી આ કુશળ ચિત્ત, એમાં હવે કોઈ પણ પ્રકારનો સંશય નથી. એટલે એની ગુણોની સ્તુતિ, નમસ્કાર કરવા, મનરૂપ કાયથી પંચાંગી પ્રણામ. ભાવયોગી આવા વિતરાગ માર્ગના અનુયાયી છે એવા પરમ ઉપકાર એવા આચાર્યો છે, ગુરુ ભગવંતો છે, મુનિજનો છે, સંતો છે, એની સેવા, ભક્તિ, વયાવચ બને એટલું, જેટલું આપણાથી થાય એટલું, અને એમને શુદ્ધ રીતે મન વચન કાયાથી પ્રણામ કરવા. સંસારી ભાવો પ્રત્યે નિર્વેદ, સંસારી ભાવો પ્રત્યે નિર્વેદ. હવે એને ખબર પડે ને કે આ સંસારી ભાવ છે કે મોક્ષનો ભાવ છે. જ્યાં રાગ દ્વેષ છે એ સંસારનો ભાવ છે, જ્યાં સંભાવ છે એ મુક્તિનો ભાવ છે. તો નિર્વેદ થાકે, બહુ થયું હવે, હે જીવ આ ક્લેશ રૂપ સંસાર થકી, કારણ કે ક્લેશ છે એ સંસારી ભાવ છે. હવે ક્લેશ સંક્લેશ ક્યાં સુધી કરવા? જિંદગી પૂરી થવા આવીને રાગ દ્વેષમાંથી નવરો ન થયો, ક્રોધમાન માયામાંથી છૂટો ન થયો, જરાય હળવાપણું ન થયું, જરાય એનાથી છૂટવાપણું ન થયું, ક્યાંય મોડો ન પડ્યો તો આવો ને આવો ઉભો અગ્નિ જેવો સડકતો ને સડકતો જિંદગી વહી જવા આવી, તો હજી આટલો જ ક્રોધ, આટલી આસક્તિ વિષયોની અંદર, પદાર્થમાં આટલું જ મમત્વ? જ્ઞાની કહે છે ન ચાલે, નિર્વેદ જીવનમાં આવવો જોઈએ. નિર્વેદ, હે જીવ હવે બહુ થયું, થાક, થોભ, વિરામ પામ, આ નિર્વેદ. નિર્વેદ અનુભવાય સંસારની બધી ક્રિયાઓથી, સંસારના ભાવોથી. આ સંસારના ભાવો છે, કષાયના ભાવો છે, વિષયના ભાવો છે. આજે આ ખાવું છે, આજે તે ખાવું છે, નાનું શું કર્યું છે, નાના ઘરે શું હતું, તમે જમવા ગયા શું ખાતું હતું, હવે એ જમી આવ્યો છે, તારા માટે ટિફિન તો લાવ્યો નથી, છતાંય પૂછ્યું છે કે શાક શેનું કર્યું હતું, એ કરીને ભાવ કયો કરવો છે? પછી માનો કે કોઈ કે આટલું સરસ શાક હતું, આટલું સરસ ફરસાણ હતું, તો જીવમાં કયો ભાવ આવશે? વિષયનો ભાવ આવશે, આહારના. એ શું ફાયદો છે હવે? એના કરતા યાદ જ ન કરવું, ભાવ જ ન આવે, તમને શું સારું છે? તો પૂછવાની શું જરૂર? પિયર ગયા હતા, શું જમીએ, એવા ખણખોદ જ કરવી છે મૂળ, એમાં બીજું કઈ નથી, એને હખત નથી. એને જમીએ એવા છે, જમી લીધું છે જેને, છતાં આને પૂછવું છે. અને પાછો કે છે કે મને આમ તો હું ધર્મ કરું છું, સમ્યક દર્શન ક્યારે થશે નક્કી કરો છો, મૂર્ત પૂજા તારે સમ્યક દર્શન, તારા ભાવને શાંત કર પેલા. વગર જોતા અનર્થ દંડના પરિણામો, જેમાં કાંઈ મતલબ નથી, જેમાં કાંઈ ફેર નથી પડવાનો, આ કાણી જાણીએ કે ન જાણીએ ફેર પડશે એક મોટો પોતાના ભાવમાં, પોતાના ભાવ ખરાબ થશે. એમાં જો એમ કહે કે શું થાય, જમવા ગયા ત્યારે શાક તો ખૂટી ગયું હતું, હવે ખૂટું તો ખૂટી ગયું, ખાધું તો ગયેલું, પણ આનો પરિતાપ કોને થાય? લે આટલી ખબર ન પડે. હવે પણ તમે શાંત રહેશો, કેટલે કેટલે સુધી જીવના નિર્વેદ ભાવ આવતો નથી. આપણે જો બહુ એટલા માટે આપણે વાત કરીએ છીએ કે આવા જ વધારે પ્રસંગોથી આપણા જીવનમાં નિર્વેદ ભાવ આવતો નથી. અને જ્ઞાની ઇથી વિરુદ્ધ કે છે સંવેગ ભાવ આવવો જોઈએ. સંવેગ ભાવ, સારું થયું એક દ્રવ્ય ઓછું મળ્યું, એટલા પાપ પૈચા, શાક ખોટી ગયું તો ને સારું થયું, બે જ વસ્તુ સારું, આપણે ખાલી પેટ ભરાઈ ગયું, કામ પૂરું થઈ ગયું, જો આ સંવેગ ભાવ છે. વિષય કષાયના ભાવમાં સંવેગ ભાવ છે. કોઈ આપણે પૂછ્યું નહીં સારું થયું, કોણ માથાકૂટ કરે? એ પૂછે તો કડાકૂટ ને, તો કે તમને પૂછ્યું ને શું દેવું થઈ ગયું. સંસારના ભાવ અને અસંસારી ભાવ, એક ભાવ એવા છે કે જીવની અંદર ક્લેશ સંક્લેશ ને જન્મ આપે છે, કષાયોને ઉત્તેજિત કરે છે, અને એક ભાવ એવા છે કે જેમાં સમાધાન રહે છે, સમાધાન રહે, સમતા રહે છે. એને જાણ્યું વાત પૂરી થઈ ગઈ, એને કાંઈ એની સાથે નિસ્બત નથી. તો વગર જોતા ભાવના પરિણામો બગાડવાની, આત્માનું પરિણામ અને આત્માનો અધ્યવસાય શા માટે મલિન કરવો? આત્માનો અધ્યવસાય વિષય કષાયના ભાવથી, ક્લેશ સંક્લેશના ભાવથી મલિન કરવાનું શું લાભ છે? તો એ કહે છે કે આ જીવને હવે એને નિર્વેદ આવી ગયો છે, એના પ્રત્યે સંસારી ભાવ. તો કે સંસારી ભાવની વાત હોય ને તો એને રસ નથી, હવે મુક્તિના ભાવની વાત કરો તો ઉલ્લાસ છે. દ્રવ્ય અભિગ્રહનું પાલન, જીવનમાં બાહ્ય ત્યાગ, આ નિર્વેદ વિના ત્યાગ થાય ખરો? લેખન વાંચન પ્રસારણ દ્વારા સત્શાસ્ત્રોની આરાધના, અને આ પ્રકારના બધા જે શાસ્ત્ર વાંચન છે, બોજ છે, એનું હવે પોતે ખૂબ એનો પ્રચાર થાય. હવે એને ભાવ થાય છે કે હું જે જાણું છું દુનિયાના બધા લોકો જાણે, સૌને પ્રભાવના આપો, વંચાવો, આ કરો તે કરો, બસ આ પ્રભાવના. લેખન વાંચન અને પ્રસારણ, યોગીની અને યોગબીજની કથા પ્રત્યે અતિશય પ્રેમ. કોઈ યોગી જુએ તો આનંદ આવે, વાહ શું જીવનમાં સાધના કરે છે, અને યોગની કથા કોઈ કહે તો એ સાંભળવી. સમયસારમાં ભગવાન કુંદકુંદાચાર્યજી બહુ સરસ કીધું, હે જીવ, સંસારના કામભોગની કથા તો તે અનંત જન્મારામાં સાંભળી, પણ તે ક્યારે તારા સ્વભાવની કથા સાંભળી નથી, એટલે એના તરફ હજી તારી રુચિ કેળવાની નથી. આવ અમે તને આ સંસારથી છૂટવાની વાત કહીએ છીએ, એક વાર તો તું આ સાંભળ અને એનો રસાસ્વાદ કર, તો તને ખબર પડશે કે જે શાંતિ સમાધિ એનું સુખ જે તને આમાંથી મળશે એ સંસારની કોઈ કથામાંથી નહીં મળે. પેલું કબીરનું પદ, જો સુખ પાઉં રામ ભજન મેં, વો સુખ નહીં અમીરી મેં. અરે ચક્રવર્તીના જેટલા સંપત્તિ સમૃદ્ધિ અને પદાર્થો સામગ્રીની પ્રાપ્તિમાં પણ જે સુખ નહોતું, જો સુખ પાઉં રામ ભજન મેં, અરે પ્રભુની ભક્તિ કરતા મને જે સુખ મળ્યું એ અમીર આત્માનો. હવે અમીરાત એટલે અનંત પ્રકારનું ભૌતિક પદાર્થોનું અને સામગ્રીનું સુખ, પણ કબીર સાહેબ કહે છે કે જો સુખ પાઉં રામ ભજન મે, સો સુખ નહીં અમીરી, એ સુખ નથી. તો અમીરીનું બધું સુખ એ પેલા જાણતો હોય અને પછી એથી ચડિયાતું એને, એટલે રામ ભજનમાં જો સુખ મળે તો એને ખબર પડે કે એ સુખ આગળતા બધા સુખ. એટલે આ સીજે બાબા સીતારામની વાત નથી, આ અમીરીના સુખ અમે જાણતા નથી એવું નથી. અમીરીના સુખો બધા જાણ્યા પછી કહીએ છીએ કે જે અમને આમાં મળે છે ઓમાં નથી. એ ઓમાં નથી ક્યારે કહેવાય? કે ઓમાં શું છે હું જાણું છું, મને ખબર છે, પછી કહું છું, ખબર નથી ને કહું છું એમ નહીં. આ કબીર સાહેબની આ અનુભવ વાણી જ્ઞાનીઓની, કે જે અહીંયા છે એવું ક્યાંય નથી, તો આપણને ખ્યાલ આવે કે યોગીઓનું આ સુખ, સુખધામ અનંત સુસંત જઈ દિન રાત્ર રહે તદ ધ્યાન. અરે આવા મહાન યોગીઓ એ દિવસ ને રાત જેના ધ્યાનમાં છે, સુખનું ધામ પર શાંતિ અનંત સુધામય, એને ખબર છે અનંત સુધામય એવી શાંતિ પદમાં છે, આત્માના પદમાં. પ્રણમુ પદતે વરતે જયતે, આ રામ ભજન છે, આત્માનું ભજન છે, પ્રભુમાંથી પછી સ્વયં પોતાના પરમાત્મામાં આવશે. તો કે આનું જે સુખ છે એવું તો જગતમાં આવી પ્રતીતિ થવી જોઈએ. વાત નહીં, વાર્તા થાય, બોલતા મને આવડે, બહુ સરસ આવડે. જો સુખ પાઉં રામ ભજન મેં, વો સુખ નહીં અમીરી મેં. પછી જગતની અંદર જેટલી અમીરી પ્રાપ્ત થતી હોય તે ગમે તેટલું મળે, તો આના જેવું તો નહીં જ. અતિશયપણે ભાવમલનો, આ ભાવમલનો રાસ કેમ થાય? જેમ જેમ યોગના બીજ મળે, એ બીજની જેમ જેમ આરાધના થતી જાય, તેમ તેમ આ ભાવમલનો અને ચરમ પુદ્ગલા વર્તમાં પ્રવેશ થાય. એ હવે એની ગતિ કઈ તરફ છે? ચરમ તરફ. પાછો ન ફરે એટલે કે છે તથા ભવ્યતાનો પરિપાક, માર્ગાભિમુક્તાદિની પ્રાપ્તિ, દુઃખી જીવો ઉપર કરુણા, ગુણવાન જીવો પ્રત્યે અદ્વેષ અને સર્વત્ર ઔચિત્યતાપૂર્વકનું આચરણ. અનુચિત દેહન આચરે રે, જો સત્ય અસત્યની વાત નથી, ઉચિત અને અનુચિતની વાત છે. અનુચિત નહીં કરવાનું, સાચું હોય તોય નહીં કરવાનું. ખ્યાલ આવે છે? કોઈનો દોષ છે, આપણે કઈ ખોટું જયારે કીધું એમાં હું નહીં નહીં કહેવાનું. જેનાથી જીવને દુઃખી થાય, પરિણામ બગડે, જેનાથી વાતાવરણ કલુષિત થાય, એ તારી જાણકારી સાચી હોય તો મૂંગો માર, એ મોટો ગુણ છે. તું એમ સમજે કે હું જે આવે એ કહી દઉં એટલે હું સારો છું, નહીં. જૈન દર્શન ના પાડે છે, કારણ કે અનુચિત છે. કોઈ વાર સચ્ચાઈને જોઈને ગમ ખાઈ જવી પડે. ઘરની અંદર પ્રસંગ હોય, દીકરા દીકરી વહુ કોઈથી કંઈ પણ પ્રકારની ક્ષતિ થઈ હોય, ઉણપ થઈ હોય, અને આપણને ખ્યાલમાં આવે તો શું છે, દાપણ કરવાનું છે ત્યાં? તમે જો સમાવી જશો તો એની જે અસર થશે એટલી બડબડાટથી થશે, બડબડાટથી થશે. અનુચિત નહીં કરો. નાના બાળકને પણ એના દોસ્તારોની વચમાં અપમાન નહીં કરો. વાત તો બહુ નાની છે, તો તમે એને ચારની વચ્ચે કીધું, એને જે આંચકો લાગ્યો છે એનું સમારકામ કોણ કરશે? તમે કીધું સાચું હતું ને, અરે તું સાચું હતું એટલે તારી સચ્ચાઈ તારામાં રાખને. સાચાનું પણ પ્રગટીકરણ કરવું એવું જ્ઞાનીઓએ ક્યાંય કહ્યું નથી. તો મેતારાજ મુનિ પહેલા કહે કે જવલા ચણી ગયો ચકલો, મને શું કહેશ? તો શું થાય, ઉચિત થાય કે હિંસા થાય? તો સત્ય બોલવું એ ઉચિત કે અનુચિત? અનુચિત ન બોલાય, સત્ય પણ નહીં બોલાય, મૌન રહેવાય. એટલે મહાવ્રત હોવા છતાં પણ, જુઓ આ જૈન દર્શન, મહાવ્રત છે પણ છતાં મેતારાજ મુનિને દોષ લાગ્યો. પંચ મહાવ્રતનો પાલક છે સાધુ, એને દોષ લાગ્યો કે એની લોકોએ ભરપૂર પ્રશંસા કરી. હિંસા તરફ લઈ જતું મારું સત્ય છે. મારું સત્ય બોલવાથી અનેક જીવોની અંદર આવા ક્લેશના પરિણામ થવાના, કુટુંબમાં નહીં કરવા. સંભાવ શાંતિ સુખની વૃદ્ધિ કર. તો ઉચિત અને અનુચિત આ વિવેક છે, તત્વ દ્રષ્ટિ છે, પણ વિવેક નો હોય તો તત્વ જાણે છે પણ વિવેક નથી. કોઈનું મૃત્યુ થયું તો મૃત્યુનો મલાજો જાડવો, તમે કે વેમાં શું વૈડું, હવે આ તો આઠ માસનું ચામડું કચરો છે, કચરો કાઢી નાખ એમ બોલે. ડેડ બોડી છે, આપણે જાણીએ છીએ, હવે પૂતગળ જ છે, વિખરાવાનું છે, સડો છે, કચરો છે, રોગનું જ ઘર છે, બીજું કાંઈ નથી. આમાં જીવાત જ ઉત્પન્ન થવાની છે, છતાં કહેવાય શું, એના પ્રત્યે વ્યવહાર શું કરાય? એનું બહુ માન કરે. અનુચિત દેહન આચરે. આ અમુક વસ્તુ જો પકડાઈ જાય ને જીવનની વ્યવહારિકતા, તો ઘણી વાર ઓલા સિદ્ધાંત પૂછડા થઈ જવા કરતા પ્રજ્ઞા, પ્રજ્ઞા આને કહે છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું છે, ત્યાં ત્યાં તે તે આત્માર્થી જન. આત્માર્થી જન કોઈને પણ આવું એ ભાવ હત્યા પણ ન કરે, ભાવ હત્યા પણ ન કરે. અપૂર્વ કરણને નિકટતા ગ્રંથિ દેશ તરફ ગમન, ગ્રંથિની શત્રુભાવે ઓળખા, મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક નામની સર્તક. સૌથી વધારે સમજવા જેવું તા છે કે આ જીવ હજી શાસ્ત્રકારો એને મિથ્યા દ્રષ્ટિ જ કહે છે, પણ છતાં એક પગથિયું ઉપર જઈ 14 એટલે બહુ સરસ રીતે. અને આચાર્ય મહારાજે આવી ચાર દ્રષ્ટિ સુધી આ મિથ્યા દ્રષ્ટિ કહે છે. પણ આ મિથ્યા દ્રષ્ટિમાં જ આ બધા જીવો છે. જગતની અંદર વિતરાગ શાસનને પામેલા, સદગુરુના બોધનો યોગ મેળ્યો છે, આર્યાવર્તમાં છે, પુણ્ય સંસ્કારોથી જે જીવો આવ્યા છે, આ બધા જીવો આ ઓગ દ્રષ્ટિમાંથી અત્યારે સંક્રમણ કરીને યોગ દ્રષ્ટિમાં પ્રવેશ કરી રહ્યા છે. જો હવે ક્યાંય ફરી પોતાની કારણે થઈને ક્યાંક પાછા ઓગ દ્રષ્ટિના અંદર એવું પકડાઈ જાય, ગચ્છ મત કૃપાળુ દેવે કેવું, ગચ્છ મતની જે કલ્પના તે નહીં, સદવ્યવહાર નથી, ધ્યાન રાખજો, ફરી ઓગમાં ચાલ્યા જશો, ધર્મ એ નહીં રહેશે. એ જ ધર્મ તમે કરતા હશો, યોગથી કરો છો કે ઓગથી કરો છો એ નક્કી કરી લો, ઓગમાં ન જવાય. અને આ રીતે એણે એક એક આપણી જે કંઈ કૃતિ છે, વર્તના છે, એ ચારે દ્રષ્ટિમાં ઉત્તરોત્તર શુદ્ધ કેમ થાય, આત્માનો પરિણામ, આત્માનો અધ્યવસાય, વિશુદ્ધપણાને કેમ ભજે, કે જે વિશુદ્ધપણું પાંચમી દ્રષ્ટિમાં જીવને મૂકી દે. અને પછી લખ્યું કે ભેદ છે એ બધા ચાર દ્રષ્ટિ સુધી છે, સ્થિરાધિક દ્રષ્ટિમાં પછી ક્યાંય ભેદ નથી, અને મુક્તિ પ્રયાણ ક્યાંય અટકતું નથી, અહીંયા અટકી જશે. એક થી ચાર સુધીમાં એ ભય સ્થાનક છે, પણ પાંચ થી આઠમાં નથી. એ તો કેના જેવું છે કે એ તો રાતનો પ્રતિક ક્યાંક વિસામો કરવા, રૈણી શ્રૈણ જેમ શ્રમ હરે, એ તો એ વિસામો કરવા રોકાઈ ગયો, પાછો આગળ વધવાનો છે, પણ આમાં તો વિસામોમાં જશે ઉલટો. માટે એક થી ચાર દ્રષ્ટિ જે સમ્યકત્વની પ્રાપ્તિ કરાવે.